एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारों अने विचारकोनो सार हवे आपनी भाषा में। नमस्कार, आजनी ज्ञान गोष्ठी में आपनु स्वागत छे। आजे आपणे एक एवा लेखकनी वात करवाना छीए जेमणे जटिल शैक्षणिक विचारों ने एकदम रसप्रद कथाओं में वणी लीधा छे। माल्कम ग्लैडवेल नाम तो सांभळ्यु ज हशे के नहीं?
हाँ बिल्कुल, ग्लैडवेल नू नाम एटले यू नो पॉप्युलर सायंस अने सोशल साइकोलॉजी ने सामान्य लोको सुधी पहोंचाड़नारू नाम। एमनी खासियत ज ए छे के ए अघरा लागता संशोधनों ले छे अने अने एने एवी रीते रजू करे छे के आपणने लागे अरे आ तो आपणी ज वाक छे।
बराबर, मतलब ए कोई फिलोसोफर नथी पण विचारोना अनुवादक कही शकाय।
ચોક્કસ, વિચારોના કુશળ અનુવાદક જે આપણને આપણી આસપાસની દુનિયાને થોડી અલગ નજરથી જોવામાં મદદ કરે છે।
અને આજના સમયમાં જ્યારે માહિતીનો સતત મારો ચાલી રહ્યો છે ત્યારે આવા ફિલ્ટર કે અનુવાદકની જરૂર વધારે પડે છે, ખરું ને?
હા,
તો આજે આપણે આ જ કરીશું। ગ્લેડવેલના જીવન, એમના મુખ્ય વિચારો, પુસ્તકો, એમની અસર અને હા એમની સામે જે ટીકાઓ થાય છે એ બધું જ સમજવાનો પ્રયત્ન કરીશું ઊંડાણપૂર્વક।
હા, શરૂઆત કરીએ એ સમયથી જ્યારે ગ્લેડવેલ ખરેખર પ્રકાશમાં આવ્યા, એટલે 20મી સદીનો અંત અને 21મી સદીની શરૂઆત।
હા,
એ સમય હતો જ્યારે પેલું બિહેવિયરલ ઇકોનોમિક્સ, વર્તણુકીય અર્થશાસ્ત્ર,
હા, ડેનિયલ કાનમેન અને એમોસ ટવર્સ્કીનું કામ,
બરાબર, એ બધું મુખ્ય પ્રવાહમાં આવી રહ્યું હતું। લોકોએ સમજવા માંડ્યા હતા કે માણસ હંમેશા તર્કથી જ નથી ચાલતો, અને ગ્લેડવેલે આ વાતને પકડી લીધી
અને સાથે પેલો ઇન્ફોર્મેશન એજ, ઇન્ટરનેટનો ઉદય, એટલે સામાજિક ઘટનાઓ કેમ બને છે, કોઈ ટ્રેન્ડ કેમ વાયરલ થાય છે, આવા સવાલો પૂછાવા લાગ્યા હતા।
ચોક્કસ, અને એ સમયે જ શૈક્ષણિક જ્ઞાનનું લોકશાહીકરણ થયું એમ કહી શકાય। પોપ્યુલર સાયન્સ લેખનનો ગ્રોથ થયો, સ્ટીવન પિંકર, રિચાર્ડ થેલર, ફ્રિકોનોમિક્સવાળા,
હા, નસીમ તાલેબ પણ,
હા, એ બધા, પણ ગ્લેડવેલની વાત જ કંઈક અલગ હતી। એમની સ્ટોરી ટેલિંગને કારણે એ વધુ પોપ્યુલર થયા।
એમના અંગત જીવનની વાત કરીએ તો જન્મ ઇંગ્લેન્ડમાં પણ ઉછેર કેનેડાના એક ગામડામાં, માતા પિતા બંને એકેડેમિક, પિતા ગણિતશાસ્ત્રી, માતા સાયકોથેરાપિસ્ટ, એટલે બૌદ્ધિક વાતાવરણ તો મળ્યું જ।
અને એમનો મિશ્ર વારસો પણ મહત્વનો છે, માતા જમૈકન, પિતા અંગ્રેજ, આનાથી એમને એક આઉટસાઇડર પર્સ્પેક્ટિવ મળ્યો હશે જેમના લખાણોમાં દેખાય છે।
એમણે હિસ્ટ્રીમાં ડિગ્રી લીધી ટોરોન્ટોથી, પણ પછી ગ્રેજ્યુએટ સ્કૂલમાં એડમિશન ન મળ્યું એટલે પત્રકારત્વમાં આવ્યા। આ પણ એક રસપ્રદ વળાંક કહેવાય।
હા, અને શરૂઆતમાં તો જાહેરાત એજન્સીઓમાં પણ ટ્રાય કરેલું, પણ ત્યાંય નિષ્ફળતા। કદાચ આ બધી નિષ્ફળતાઓએ જ એમને સફળતા નિષ્ફળતાના કોયડા ઉકેલવા તરફ વાળ્યા હશે,
ખરું ને? પોતાના જ પુસ્તક આઉટલાયર્સ જેવું, પછી વોશિંગ્ટન પોસ્ટમાં કામ કર્યું, પણ ખરી ઓળખ મળી ધ ન્યૂયોર્કરથી,
બરાબર, ત્યાં જ એમની સિગ્નેચર સ્ટાઇલ ડેવલપ થઈ। કોઈ નાની ઘટના કે વ્યક્તિથી શરૂ કરીને મોટા સામાજિક સિદ્ધાંત સુધી પહોંચવાની કળા।
અને પછી 2000માં આવ્યું ધ ટિપિંગ પોઈન્ટ, અને એ એમના માટે ખરેખર ટિપિંગ પોઈન્ટ સાબિત થયું।
હા હા,
બિલકુલ, પુસ્તક જબરદસ્ત હિટ ગયું। એનો મુખ્ય આઈડિયા એ હતો કે અમુક વિચારો, ફેશન કે વર્તન અચાનક કેવી રીતે ફેલાઈ જાય છે વાયરસની જેમ।
હા,
અને એમાં પેલા ત્રણ પ્રકારના લોકોની વાત હતી, કનેક્ટર્સ, મેવન્સ અને સેલ્સમેન।
હા,
કનેક્ટર્સ એટલે જે ઘણા લોકોને ઓળખે, મેવન્સ એટલે જે માહિતીના ભંડાર હોય, સલાહ આપે, અને સેલ્સમેન જે પોતાની વાત મનાવી જાણે। આ આઈડિયા બહુ ચાલ્યો।
એ પછી આવ્યું બ્લિંક 2005, પેલું થિન સ્લાઇસિંગ વાળું, આંખના પલકારામાં નિર્ણય લેવાની શક્તિ।
હા, કે આપણી સહજ વૃત્તિ, આપણું પહેલું ઇમ્પ્રેશન ક્યારે કેટલું સચોટ હોઈ શકે છે, કદાચ લાંબા વિચાર પછી લીધેલા નિર્ણય કરતા પણ વધુ,
પણ આ થોડું જોખમી ન કહેવાય, આપણા બાયસીસ, પૂર્વગ્રહો પણ તો હોય છે ને?
ચોક્કસ, અને ગ્લેડવેલ એની વાત કરી છે, બ્લિંક ખાલી ઝડપી નિર્ણયોના વખાણ નથી કરતું, એ પણ તપાસે છે કે ક્યારે અક્ષમતા ખોટી પડે છે, ક્યારે આપણી અંતઃસ્ફૂરણા પર ભરોસો કરવો અને ક્યારે નહીં એ સમજવાની વાત છે। સમજાયું। પછી આવ્યું 2008માં આઉટલાયર્સ, આણે તો બહુ જ ધૂમ મચાવી, ખાસ કરીને પેલો
10,000 કલાકનો નિયમ।
હા, આઉટલાયર્સનો મુખ્ય ધક્કો એ હતો કે સફળતા ફક્ત વ્યક્તિગત નથી હોતી, એમાં સંજોગો, સંસ્કૃતિ, જન્મ સમય, તક, આ બધું જ ભાગ ભજવે છે।
અને 10,000 કલાકનો નિયમ મતલબ કે માસ્ટરી માટે આટલા કલાકની પ્રેક્ટિસ જોઈએ.
હા, પણ એ મૂળ સંશોધન એન્ડર્સ એરિક્સનનું હતું અને ગ્લેડવેલે એને થોડું સિમ્પ્લિફાય કર્યું એમ કહેવાય છે. ટીકાકારો કહે છે કે આ કોઈ ફિક્સ નિયમ નથી અને વધુ અગત્યનું આટલા કલાક પ્રેક્ટિસ કરવાની તક મળવી એ જ મોટી વાત છે. એ જ આઉટલાયર્સનો મુખ્ય મુદ્દો હતો.
બરાબર, એટલે સેલ્ફ મેડ જેવું કંઈ હોતું નથી એમ કહેવા માંગતા હતા.
લગભગ એવું જ. પછી આવ્યું ડેવિડ એન્ડ ગોલિયાદ 2013. એમાં વળી ઉલટી વાત, કે નબળાઈઓ જ તાકાત બની શકે છે.
હા, કે જે ગેરફાયદો લાગે એ જ ફાયદો કરાવી શકે. અન્ડરડોગ્સ કેવી રીતે જીતે છે.
બરાબર, કે શક્તિશાળી હંમેશા દેખાય એવા નથી હોતા અને નબળા ગણાતા લોકો અલગ રસ્તો અપનાવીને જીતી જાય છે. અને છેલ્લે ટોકિંગ ટુ સ્ટ્રેન્જર્સ 2019. આપણે અજાણ્યાઓને સમજવામાં કેમ થાપ ખાઈ જઈએ છીએ.
હા, આ બહુ જ રસપ્રદ છે. એમણે પેલી ડિફોલ્ટ ટુ ટ્રુથની વાત કરી, કે આપણે સામાન્ય રીતે માની લઈએ છીએ કે સામેવાળો સાચું જ બોલે છે
જ્યાં સુધી કોઈ મોટો પુરાવો ન મળે ત્યાં સુધી.
હા, અને બીજું પેલું પારદર્શિતાનો ભ્રમ, કે આપણને લાગે છે કે લોકોના હાવભાવ પરથી એમના મનની વાત જાણી શકાય છે, પણ એવું હંમેશા નથી હોતું.
અને આના લીધે ગેરસમજ થાય છે, પોલીસ તપાસથી લઈને ઇન્ટરવ્યુ સુધી. આજના જમાનામાં આ પુસ્તક બહુ અગત્યનું લાગે છે.
ચોક્કસ. એટલે ગ્લેડવેલના કામની મુખ્ય થીમ્સ જોઈએ તો, એક તો પ્રતિસાહજિક વિચારસરણી, હંમેશા પ્રચલિત માન્યતાને પડકારવી.
બીજું, સંદર્ભનું મહત્વ, વ્યક્તિ કરતાં પરિસ્થિતિ પર ભાર.
ત્રીજું, છુપાયેલી પેટર્ન શોધવી. અને ચોથું, જટિલતાને સરળ બનાવવી. પણ અહીં જ પેલી ટીકાઓ શરૂ થાય છે.
હા, ટીકાઓ. સૌથી પહેલી તો એ જ કે તેઓ ઓવર સિમ્પ્લિફાય કરે છે, મતલબ અતિ સરળીકરણ.
બરાબર. એકેડેમિક લોકો કહે છે કે સંશોધનની બધી બાજુઓ નથી બતાવતા, ખાલી રસપ્રદ વાર્તા બનાવે છે. બીજો આરોપ, ચેરી પિકિંગ ડેટા,
એટલે પોતાની વાતને બંધબેસતા પુરાવા જ લેવાના.
હા, અને ત્રીજું પેલું, કોરિલેશન અને કોઝેશન વચ્ચેની ભેળસેળ, મતલબ બે વસ્તુ સાથે થાય એટલે એકબીજાનું કારણ છે એવું કહી દેવું.
એટલે એમની વાર્તા કહેવાની શક્તિ એટલી જોરદાર છે કે આ બધી બાબતો તરફ ધ્યાન જ નથી જતું ક્યારેક.
સાચી વાત. એટલે એમને એક સારા સ્ટોરી ટેલર કહી શકાય, પણ કદાચ એકદમ સચોટ સમાજ વિજ્ઞાની નહીં. આ એક ચર્ચાનો વિષય રહ્યો છે.
પણ એમના પ્રભાવ તો જબરદસ્ત રહ્યો છે. પોપ સોશિયલ સાયન્સને લોકપ્રિય બનાવવામાં એમનો મોટો હાથ છે. બિઝનેસ, એજ્યુકેશન, માર્કેટિંગ બધે જ એમના આઈડિયા વપરાય છે.
હા, એમના શબ્દો તો હવે કોમન થઈ ગયા છે. ટિપિંગ પોઈન્ટ, 10,000 કલાક નિયમ.
એમના કોટ્સ પણ યાદગાર છે, પેલું ટિપિંગ પોઈન્ટ વાળું.
હા, ટિપિંગ પોઈન્ટ એ જાદુઈ ક્ષણ છે જ્યારે કોઈ વિચાર, વલણ અથવા સામાજિક વર્તન એક થ્રેશોલ્ડને પાર કરે છે, પલટી જાય છે અને જંગલની આગની જેમ ફેલાય છે.
અને આઉટલાયર્સમાંથી મહાવરો એ વસ્તુ નથી જે તમે સારા બન્યા પછી કરો છો, તે એ વસ્તુ છે જે તમને સારા બનાવે છે. જો કે આપણે પેલી તકવાળી વાત યાદ રાખવી જોઈએ.
બરાબર. અને એમની પોતાની સમજણ બતાવતું વાક્ય, મનુષ્ય તરીકે આપણી પાસે વાર્તા કહેવાની સમસ્યા છે. જે બાબતો માટે આપણી પાસે ખરેખર કોઈ સ્પષ્ટતા નથી, તેના માટે સ્પષ્ટતા ઘડવામાં આપણે થોડા વધુ ઉતાવળા છીએ. આ કદાચ એમના પર પણ લાગુ પડે.
હા હા. અને ટોકિંગ ટુ સ્ટ્રેન્જર્સમાંથી, આપણે મનુષ્ય તરીકે સત્ય તરફ મૂળભૂત ઝુકાવ ધરાવીએ છીએ. આપણી કાર્યકારી ધારણા એ છે કે જે લોકો સાથે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ તેઓ પ્રમાણિક છે.
કેટલું સિમ્પલ પણ ઊંડું.
એમના વિશે બીજી પણ રસપ્રદ વાતો છે ને, જેમ કે દોડવીર છે.
હા, ગંભીર લાંબા અંતરના દોડવીર હતા અને હજુય દોડે છે. એને મહાવરા અને શિસ્તના રૂપક તરીકે જુએ છે અને એમના વાળ એમની ઓળખ બની ગયા છે.
હા, એમની હેરસ્ટાઇલ અને પેલી શરૂઆતની નિષ્ફળતાઓની વાત, પોતે જ એક ગ્લેડવેલિયન સ્ટોરી છે.
બરાબર. અને એમનું પોડકાસ્ટ રિવિઝનિસ્ટ હિસ્ટ્રી એ પણ બહુ પ્રખ્યાત છે. જૂની વાતોને નવા દ્રષ્ટિકોણથી જુએ છે.
એમની માતા પણ લેખિકા હતા જેમણે પોતાના અનુભવો વિશે લખ્યું, એની પણ અસર રહી હશે.
ચોક્કસ. ઓળખ અને જાતિ જેવા મુદ્દાઓ પર.
તો અંતે શું કહી શકીએ, ગ્લેડવેલનું કામ આપણને સપાટી નીચે જુવા, પ્રશ્નો પૂછવા ચોક્કસ પ્રેરે છે. વાર્તાઓ તો મજાની હોય જ છે.
સાચી વાત. પણ સાથે સાથે થોડું ક્રિટિકલી પણ જોવું જરૂરી છે. એમની વાર્તાઓ ક્યારેક વાસ્તવિકતાનું સંપૂર્ણ ચિત્ર ન પણ હોય. પ્રેરણા લેવી પણ આંખ બંધ કરીને નહીં.
બરાબર. એમની લોકપ્રિયતા પાછળ એમની વાર્તા કહેવાની કળા છે કે વિચારોની મૌલિકતા કે બંને?
હા, એ સવાલ તો રહે જ છે.
અને આ જ વિચાર સાથે આપણે શ્રોતાઓને છોડીએ, શું જ્ઞાનને લોકપ્રિય બનાવવા ચોકસાઈ સાથે સમાધાન કરવું પડે? ગ્લેડવેલ જેવા વિચારકો આપણી સમજને વધારે છે કે સરળ બનાવીને મર્યાદિત કરે છે? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?
બિલકુલ.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.